એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમનું નામ યુદ્ધ અને રણનીતિ સાથે એમ કહીએ કે ગાઢ રીતે જોડાયેલું છે, કાર્લ વોન ક્લોઝવિટ્ઝ.
હા, ક્લોઝર્સ.
પણ આપણે તેમને સીધા નહીં પણ એક બીજા વિખ્યાત ઇતિહાસકાર સર માઇકલ હોવર્ડના દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીશું. હોવર્ડે ક્લોઝવિટ્ઝ પર ઘણું લખ્યું છે અને તેમના વિચારોને મતલબ કે સ્પષ્ટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
અને જુઓ, આજના સમયમાં પણ ક્લોઝવિટ્ઝ શા માટે આટલા મહત્વના છે એ સવાલ થાય જ, સ્વાભાવિક છે. લગભગ 200 વર્ષ પહેલા લખાયેલા તેમના વિચારો.
હા, 200 વર્ષ.
ખાસ કરીને તેમનું પુસ્તક ઓન વોર આજે પણ દુનિયાભરના સૈન્ય નેતાઓ, રાજકીય વિશ્લેષકો માટે એક સંદર્ભ ગ્રંથ જેવું છે.
એનું કારણ શું?
દાવપેચને સમજવામાં પણ મદદરૂપ થાય છે.
એટલે એમણે યુદ્ધની જે ભૂમિકા, રોલ અને એનું અંતિમ લક્ષ્ય, ગોલ છે, એના સંબંધ પર ભાર મૂક્યો.
બરાબર. અને એ ભાર આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
તો ચાલો આ રસપ્રદ ચર્ચા શરૂ કરીએ. પહેલા એ જાણીએ કે સર માઇકલ હોવર્ડ કોણ હતા અને તેઓ ક્લોઝવિટ્ઝને સમજાવવા માટે આટલા સક્ષમ કેમ ગણાય છે.
સર માઇકલ હોવર્ડ, જેમનું જીવન 1922 થી 2019 સુધી રહ્યું, એ 20મી સદીના બ્રિટનના ટોચના મતલબ કે બહુ જ પ્રતિષ્ઠિત સૈન્ય ઇતિહાસકારોમાંના એક હતા.
ઓકે.
એમની વાત જ અલગ હતી, કારણ કે તેમની પાસે છે ને અનુભવ અને જ્ઞાનનું એક અનોખું મિશ્રણ હતું.
કેવું મિશ્રણ?
પહેલું, એ પોતે બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા હતા ઇટાલિયન મોરચે, અને બહાદુરી માટે મિલિટરી ક્રોસ પણ મેળવ્યા હતો. એટલે યુદ્ધ એમના માટે માત્ર પુસ્તકોનો વિષય નહોતો, જીવંત અનુભવ હતો.
સાચી વાત.
તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના ખૂબ પ્રતિષ્ઠિત પ્રોફેસર રહ્યા. અને ત્રીજું, જે કદાચ સૌથી અગત્યનું છે, તેમણે પીટર પેરેટ સાથે મળીને ક્લોઝવિટ્ઝના મૂળ જર્મન પુસ્તક વોર્મક્રીગ એટલે કે ઓન વોરનું 1976માં ઉત્કૃષ્ટ અંગ્રેજી ભાષાંતર કર્યું, જે આજે પણ શ્રેષ્ઠ ગણાય છે.
ઓહો.
એટલે એક સૈનિકનો સીધો અનુભવ, પછી ઇતિહાસકારની ઊંડી સમજ અને મૂળ લખાણ સાથે અનુવાદક તરીકેની નિકટતા, આ ત્રણેયનું સંયોજન આજ તેમને ક્લોઝવિટ્ઝના જે જટિલ વિચારો છે, જે ઘણીવાર ગેરસમજ પામે છે, તેને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે કદાચ સૌથી યોગ્ય વ્યક્તિ બનાવે છે.
બિલકુલ.
અને હોવર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો, એમ કહીએ કે ક્લોઝવિટ્ઝની જે એક છાપ ઉડી થઈ ગઈ હતી કે તેઓ સંપૂર્ણ યુદ્ધના હિમાયતી હતા, જાણે યુદ્ધના ગુણગાન ગાતા હોય, એ છાપ ભૂજ ભરેલી છે એ સાબિત કરવું.
અચ્છા.
હોવર્ડ તેમને એક થરેલ ગહન રાજકીય ચિંતક તરીકે રજૂ કરે છે, જેમણે યુદ્ધ જેવી જટિલ ઘટનાને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
એટલે કે ઓન વોર પુસ્તક યુદ્ધ કેવી રીતે જીતવું એની કોઈ રેસિપી બુક નથી એમ?
ના, બિલકુલ નહીં.
પણ યુદ્ધ ખરેખર શું છે? એક માનવીય અને રાજકીય ગતિવિધિ, તેને સમજવા માટેનું એક વૈચારિક માળખું છે, એવું કહી શકાય?
ચોક્કસ, એકદમ બરાબર. અને હોવર્ડ જે સૌથી મોટી ગેરસમજ દૂર કરે છે ને, તે ક્લોઝવિટ્ઝના એ પ્રખ્યાત સૂત્રની છે, યુદ્ધ એ અન્ય માધ્યમો દ્વારા રાજનીતિ
નીતિનું
વિસ્તરણ છે.
હા, આ વાક્ય તો બહુ જ પ્રખ્યાત છે.
બહુ જ. પણ ઘણા લોકો આનો અર્થ એવો કાઢે છે કે રાજકીય ફાયદા માટે હિંસાનો ઉપયોગ યોગ્ય છે. પણ હોવર્ડ ભારપૂર્વક કહે છે કે ક્લોઝવિટ્ઝ આ વાક્ય યુદ્ધને વાજબી ઠેરવવા નહીં, પણ ચેતવણી આપવા માટે વાપરે છે.
ચેતવણી? કેવી ચેતવણી?
ચેતવણી એ કે યુદ્ધનો હેતુ, એનું લક્ષ્ય, ગોલ હંમેશા કોઈ તર્કસંગત રાજકીય ઉદ્દેશ્ય, પોલિસી હોવો જોઈએ. યુદ્ધ તો ખાલી એક સાધન છે, સાધ્ય નથી. જો સૈન્ય કાર્યવાહી રાજકીય લક્ષ્યોથી ભટકી જાય તો તે દિશાહીન અને નિરર્થક હિંસા બની જાય છે. યુદ્ધની પોતાની ભૂમિકા એ રાજનીતિના સાધન તરીકે જ છે.
આ સમજવું ખરેખર ખૂબ જરૂરી છે. તો આ પુસ્તક અને આ ચર્ચા કોના માટે ઉપયોગી થઈ શકે? દેખીતું છે કે ઇતિહાસ, રાજનીતિ, સંરક્ષણ ક્ષેત્રના અભ્યાસુઓ અને વ્યાવસાયિકો માટે તો છે જ.
હા, એમના માટે તો છે જ.
પણ મને લાગે છે કે જે કોઈ પણ વ્યક્તિ આજના વિશ્વની ઘટનાઓ, સંઘર્ષો અને તેની પાછળની રણનીતિને થોડા ઊંડાણથી સમજવા માંગે છે, તેમના માટે પણ આ ચર્ચા રસપ્રદ રહેશે.
ચોક્કસપણે. હવે આપણે ક્લોઝવિટ્ઝના મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ, અને એ પણ માઇકલ હોવર્ડની દ્રષ્ટિએ. ક્લોઝવિટ્ઝને સમજવા માટે તેમના સમયકાળને સમજવો બહુ જરૂરી છે.
હા, એમનો સમયગાળો એટલે 1780થી 1831, મતલબ કે ફ્રેન્ચ ક્રાંતિ અને નેપોલિયનના યુદ્ધોનો યુગ. તેઓ પોતે પ્રશિયાના લશ્કરમાં અધિકારી હતા.
અને 1806માં જેન આયુસ્ટેડની લડાઈમાં નેપોલિયન સામે પ્રશિયાની જે કારમી હાર થઈ તેની તેમના પર બહુ ઊંડી અસર પડી હતી.
હા, એ અનુભવે એમને યુદ્ધમાં બદલાતા સ્વરૂપ વિશે વિચારવા પ્રેર્યા હશે, નહીં કે હવે યુદ્ધ માત્ર રાજાઓનું નથી રહ્યું પણ સમગ્ર રાષ્ટ્ર અને તેના લોકોનો સંઘર્ષ બની ગયો છે. તે રાષ્ટ્રની તમામ શક્તિ, સૈન્ય, આર્થિક, મનોવૈજ્ઞાનિક, એ બધી જ શક્તિને રાજકીય ઉદ્દેશ્યો માટે એકત્રિત કરી દીધી હતી. પછીથી 1812માં જ્યારે નેપોલિયન રશિયા પર ચઢી આવ્યો ત્યારે ક્લોઝવિડ્ઝ રશિયન સેના સાથે હતા અને ત્યાં એમણે જોયું લોક પ્રતિરોધની તાકાત શું હોય છે, ભૂગોળનું મહત્વ શું હોય છે. આ બધું બતાવે છે કે તેમના સિદ્ધાંતો કોઈ હવાઈ કિલ્લા નથી પણ નક્કર ઐતિહાસિક અનુભવોમાંથી ઘડાયા છે.
બરાબર.
હવે તેમના પુસ્તક ઓન વોર ના મૂળભૂત દર્શનની વાત કરીએ, એમ કહેવાય છે કે તેમણે ખાસ દ્વંદ્વાત્મક પદ્ધતિ અપનાવી હતી. એ શું છે?
હા, દ્વંદ્વાત્મક પદ્ધતિ એટલે કે તેઓ યુદ્ધના એક આદર્શ શુદ્ધ સ્વરૂપની કલ્પના કરતા જેને તેઓ સંપૂર્ણ યુદ્ધ કહે છે અને પછી તેની વાસ્તવિક દુનિયાના યુદ્ધ સાથે સરખામણી કરતા.
અચ્છા, એટલે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો તફાવત.
હા, કંઈક એવું જ. આ પદ્ધતિથી જ તેમના મુખ્ય ખ્યાલો સ્પષ્ટ થાય છે. ચાલો કેટલાક જોઈએ. પહેલો, એમની યુદ્ધની વ્યાખ્યા. એ કહે છે, યુદ્ધ એ આપણા દુશ્મનને આપણી ઈચ્છા મુજબ કરવા મજબૂર કરવા માટે બળનો ઉપયોગ છે.
બળનો ઉપયોગ? હા.
પણ અહીં ભાર માત્ર ભૌતિક બળ પર નથી, ભાર દુશ્મનની ઈચ્છા શક્તિ, વિલ તોડવા પર છે. યુદ્ધનું અંતિમ લક્ષ્ય દુશ્મનને શારીરિક રીતે ખતમ કરવાનું જ નથી પણ માનસિક રીતે ઝુકાવવાનું છે.
આ બહુ રસપ્રદ છે. એટલે વિનાશ એ સાધન છે પણ લક્ષ્ય તો દુશ્મનની ઈચ્છા તોડવાનું છે.
બરાબર. બીજો મહત્વનો ખ્યાલ છે, સંપૂર્ણ યુદ્ધ, એબ્સોલ્યુટ વોર, VS વાસ્તવિક યુદ્ધ, રિયલ વોર. સંપૂર્ણ યુદ્ધ એક સૈદ્ધાંતિક વિચાર છે, એક આદર્શ છે.
એટલે કે જે હકીકતમાં થતું નથી.
લગભગ એમ જ. જો યુદ્ધ પર રાજકારણ, ઘર્ષણ, માનવીય મર્યાદાઓ જેવી કોઈ અસર ન હોય તો તે પોતાની તાર્કિક પરાકાષ્ઠાએ પહોંચે, એટલે કે બેરોકટોક, મહત્તમ હિંસા. પણ ક્લોઝવિડ્ઝ કહે છે કે વાસ્તવિક યુદ્ધ ક્યારે આવું શુદ્ધ નથી હોતું.
કેમ?
કારણ કે તે હંમેશા રાજકીય ઉદ્દેશ્યો, અણધારી મુશ્કેલીઓ એટલે કે ઘર્ષણ અને માનવીય લાગણીઓ જેવા પરિબળોથી પ્રભારિત અને મર્યાદિત હોય છે. આ ખ્યાલ એ માન્યતાને તોડે છે કે ક્લોઝવિડ્ઝ સંપૂર્ણ યુદ્ધના પ્રચારક હતા. વાસ્તવિકતા હંમેશા આદર્શથી અલગ જ હોય છે.
આ તો જીવનના ઘણા ક્ષેત્રોમાં સાચું પડે છે. નહીં, આપણે યોજના કંઈક બનાવીએ અને વાસ્તવિકતા કંઈક જુદી જ નીકળે છે. પણ ક્લોઝવિડ્ઝનો પહેલો ત્રિમૂર્તિવાળો વિચાર બહુ પ્રખ્યાત છે. એ શું છે?
હા, એમની આશ્ચર્યજનક ત્રિમૂર્તિ. આ બહુ જ મહત્વનો ખ્યાલ છે. ક્લોઝવિડ્ઝ કહે છે કે કોઈ પણ યુદ્ધના સ્વરૂપને સમજવા માટે ત્રણ મૂળભૂત તત્વો અને તેમની વચ્ચેના સતત બદલાતા સંબંધને સમજવો પડે છે.
કયા ત્રણ તત્વો?
પહેલું, મૂળભૂત હિંસા, દ્વેષ, શત્રુતા. આ યુદ્ધનું ભાવનાત્મક, આવેગિક પાસું છે જે મોટેભાગે દેશના લોકો સાથે જોડાયેલું હોય છે, જેમ કે રાષ્ટ્રવાદ, બદલાની ભાવના વગેરે.
ઓકે, એટલે લોકોનો જુસ્સો.
હા. બીજું, સંયોગ અને સંભાવનાની રમત. આ યુદ્ધભૂમિની અનિશ્ચિતતા છે. અહીં સેનાપતિની કુશળતા, સૈનિકોની બહાદુરી, નસીબ, આકસ્મિક ઘટનાઓ, આ બધું ભાગ ભજવે છે. આ મુખ્યત્વે સૈન્યનું ક્ષેત્ર છે.
એટલે યુદ્ધનું અણધાર્યું તત્વ.
અને ત્રીજું, તર્કનીતિને આધીનતા. યુદ્ધ એ કોઈ રાજકીય ઉદ્દેશ્ય, ગોલ માટેનું સાધન, રોલ છે. તેથી તે તર્ક અને સરકારી નીતિને આધીન હોવું જોઈએ. આ સરકારનું ક્ષેત્ર છે.
એટલે કે લોકોનો જુસ્સો, સેનાની કામગીરી અને અનિશ્ચિતતા અને સરકારની નીતિ, આ ત્રણેય વચ્ચે સતત એક પ્રકારની ખેંચતાણ ચાલ્યા કરે છે એમ.
બરાબર કહ્યું. અને દરેક યુદ્ધમાં આ ત્રણેયનું પ્રમાણ અને પ્રભાવ અલગ અલગ હોય છે. ક્યારેક લોકોનો જુસ્સો હાવી થઈ જાય, ક્યારેક સેનાપતિની વ્યૂહરચના નિર્ણાયક બને તો ક્યારેક રાજકીય ગણતરીઓ મુખ્ય હોય. આ ત્રિમૂર્તિ યુદ્ધની જટિલતા અને તેના બહુપરિમાણીય સ્વરૂપને સમજવામાં મદદ કરે છે. એ બતાવે છે કે યુદ્ધ માત્ર સૈન્ય કાર્યવાહી નથી, એ એક સામાજિક અને રાજકીય ઘટના પણ છે.
તો પેલું સૂત્ર, યુદ્ધ એ અન્ય માધ્યમો દ્વારા રાજનીતિનું વિસ્તરણ છે, એ આ ત્રિમૂર્તિના સંદર્ભમાં કેવી રીતે બંધ બેસે છે?
એ બરાબર બંધ બેસે છે. ક્લોઝવિટ્ઝ કહેવા માગે છે કે ત્રિમૂર્તિનું ત્રીજું તત્વ એટલે કે તર્ક અને નીતિ, સરકાર, એ હંમેશા બાકીના બે તત્વો, લોકોનો જુસ્સો અને સૈન્યની અનિશ્ચિતતા પર નિયંત્રણ રાખવું જોઈએ. યુદ્ધ ભલે ગમે તેટલું હિંસક કે અણધાર્યું બને, તેનો અંતિમ ઉદ્દેશ્ય રાજકીય હોવો જોઈએ અને રાજકીય નેતૃત્વે જ તેને દિશા આપવી જોઈએ.
અને જો એમ ન થાય તો?
જો જુસ્સો કે સૈન્યની ગતિ પોતાની રીતે જ ચાલવા માંડે અને રાજકીય લક્ષ્ય ભૂલાઈ જાય તો યુદ્ધ નિરર્થક બની જાય છે, દિશાહીન બની જાય છે.
બરાબર સમજાયું. એટલે નીતિ હંમેશા સર્વોપરી રહેવી જોઈએ. પણ ક્લોઝવિટ્ઝ માત્ર આવા મોટા સિદ્ધાંતોની જ વાત કરે છે કે પછી રણનીતિના વ્યવહારુ પાસા પર પણ કંઈક કહે છે?
ના ના, એવું નથી. તેઓ વ્યવહારુ પાસા પર પણ ઘણું લખે છે. તેમણે સિદ્ધાંત અને વ્યવહારને જોડવાનો જ પ્રયાસ કર્યો છે. એમની કેટલીક મુખ્ય રણનીતિક સ્ટ્રેટેજિક વિભાવનાઓ પણ ખૂબ પ્રખ્યાત છે.
દાખલા તરીકે?
જેમ કે રણનીતિ વિરુદ્ધ યુક્તિ,
ટેક્ટિક્સ,
વચ્ચેનો ભેદ એમણે સ્પષ્ટ કર્યો.
શું ભેદ છે?
યુક્તિ એટલે લડાઈના મેદાનમાં સૈનિકોનો ઉપયોગ કેવી રીતે કરવો,
ટેકનિકલ બાબત.
જ્યારે રણનીતિ એટલે યુદ્ધના મુખ્ય રાજકીય ઉદ્દેશ્યને હાંસિલ કરવા માટે આ બધી લડાઈઓનો ઉપયોગ કેવી રીતે કરવો. રણનીતિ લડાઈને મોટા રાજકીય ચિત્ર સાથે જોડે છે.
અચ્છા.
પછી છે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર,
સેન્ટર ઓફ ગ્રેવિટી,
શ્વારપુંઠ.
આ બહુ રસપ્રદ ખ્યાલ છે.
આ એટલે દુશ્મનની શક્તિનું એવું કેન્દ્રબિંદુ કે જેના પર તેની આખી તાકાત અને લડવાની ક્ષમતા નિર્ભર હોય.
એટલે કે દુશ્મનનો સૌથી મજબૂત પોઈન્ટ
શું હોઈ શકે? આ ગુરુત્વાકર્ષણ કેન્દ્ર
માત્ર સેના?
ના, એ સેના હોઈ શકે પણ દુશ્મનની રાજધાની પણ હોઈ શકે, કોઈ મહત્વનો સાથી દેશ, એનું નેતૃત્વ, અથવા ક્યારેક તો લોકોનું મનોબળ કે આખું અર્થતંત્ર પણ હોઈ શકે છે. ક્લોઝવિટ્ઝ કહે છે કે સફળ રણનીતિ માટે આ કેન્દ્રને ઓળખીને તેના પર જ હુમલો કેન્દ્રિત કરવો જોઈએ.
આ ખ્યાલ તો મને લાગે છે વ્યાપાર જગતમાં પણ ઘણો વપરાય છે. જેમ કે કોઈ કંપનીની બ્રાન્ડ ઇમેજ એનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર હોઈ શકે.
બિલકુલ વપરાય છે. એક બીજો વિચાર છે, થોડો નવાઈ પમાડે તેવો છે. ક્લોઝવિટ્ઝ કહે છે કે સંરક્ષણ એ હુમલા કરતા યુદ્ધનું વધુ મજબૂત સ્વરૂપ છે.
હે? આ તો ઉલટું લાગે. સામાન્ય રીતે તો આપણે માનીએ છીએ કે હુમલો કરવો એ શક્તિની નિશાની છે.
હા, સહજિક રીતે ઉલટું લાગે, પણ ક્લોઝવિટ્ઝનો તર્ક જુદો છે. એ કહે છે કે સંરક્ષણ કરનારનો ઉદ્દેશ્ય નકારાત્મક હોય છે, એટલે કે જે છે તેને બચાવી રાખવું, એ સહેલું છે. જ્યારે હુમલાખોરનો ઉદ્દેશ્ય હકારાત્મક હોય છે, કંઈક નવું મેળવવું, એ અઘરું છે.
કેમ?
કારણ કે સંરક્ષણ કરનાર પોતાની જમીન પર લડે છે, સમય તેની બાજુએ હોઈ શકે છે, તે હુમલાખોરની ભૂલોની રાહ જોઈ શકે છે, અને હુમલાખોર જેમ જેમ આગળ વધે તેમ તેની સપ્લાય લાઇન લાંબી અને નબળી પડતી જાય છે. એટલે જો બાકી બધું સરખું હોય તો સંરક્ષણ સ્થિતિ વધુ ફાયદાકારક છે.
અને આની સાથે જ પેલો વિજયનો ચરમબિંદુવાળો ખ્યાલ જોડાયેલો છે ને?
બરાબર પકડ્યું. વિજયનો ચરમબિંદુ, કલ્મિનેટિંગ પોઈન્ટ ઓફ વિક્ટરી. ક્લોઝવિટ્ઝ સમજાવે છે કે હુમલાખોરની શક્તિ સતત વધતી નથી રહેતી. તે જેમ જેમ દુશ્મનના પ્રદેશમાં ઊંડે ઉતરે છે, તેમ તેમ તેની તાકાત ઘટતી જાય છે. સૈનિકો મરે છે, ઘવાય છે, થાકી જાય છે, પુરવઠા રેખાઓ પર જોખમ વધે છે.
હા, એ તો દેખીતું છે.
એટલે એક સમય એવો આવે છે જ્યારે હુમલાખોર એટલો નબળો પડી જાય છે કે સંતુલન બદલાઈ જાય અને સંરક્ષણ કરનાર પક્ષ હાવી થઈ શકે. આ બિંદુ એટલે વિજયનો ચરમબિંદુ. સમજદાર સેનાપતિ આ બિંદુને ઓળખીને ત્યાં અટકી જાય છે. જો તે લોભમાં આગળ વધે તો તે હાર નોતરે છે.
નેપોલિયનનું રશિયામાં આવું જ થયું હતું એમ ને?
બિલકુલ, એ ઉત્તમ ઉદાહરણ છે.
આ તો બિઝનેસમાં પણ જોવા મળે છે. કોઈ કંપની બહુ ઝડપથી વિસ્તરણ કરે અને પોતાની ક્ષમતા કરતાં વધારે ફેલાઈ જાય તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અને છેલ્લે ક્લોઝવિટ્ઝનો કદાચ સૌથી જાણીતો અને અનુભવજન્ય ખ્યાલ, ઘર્ષણ, ફ્રિક્શન.
હા, ઘર્ષણ આ ક્લોઝવિટ્ઝની બહુ મોટી દેન છે. ઘર્ષણ એટલે બીજું કંઈ નહીં પણ વાસ્તવિક દુનિયાની એ બધી નાની મોટી અણધારી મુશ્કેલીઓ, અડચણો અને અવરોધો જે કાગળ પર બનાવેલી સુંદર યોજનાઓને પણ અમલમાં મૂકતી વખતે નડે છે.
જેમ કે
ખરાબ હવામાન, ખોટી માહિતી, સંદેશાવ્યવહારમાં ગરબડ, સૈનિકોનો ડર, થાક, ભૂખ, અનિશ્ચિતતા, સાધન સામગ્રીનું બગડી જવું, લિસ્ટ બહુ લાંબુ છે. આ બધું મળીને ઘર્ષણ પેદા કરે છે.
એટલે જ કદાચ એમણે કહ્યું છે કે યુદ્ધમાં બધું જ સૈદ્ધાંતિક રીતે સરળ લાગે છે, પણ વ્યવહારમાં સૌથી સરળ કામ પણ મુશ્કેલ બની જાય છે.
બરાબર, આ જ ઘર્ષણનો સાર છે.
આ તો રોજબરોજના જીવનમાં પણ સતત અનુભવાતું ઘર્ષણ છે. કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરીએ ત્યારે બધું બરાબર લાગે, પણ કરવા જઈએ ત્યારે 100 મુશ્કેલીઓ આવે.
બિલકુલ, ઘર્ષણ આપણને યાદ અપાવે છે કે યુદ્ધ અને જીવન પણ કોઈ ગણિતનો દાખલો નથી. તે અનિશ્ચિતતાઓથી ભરેલું છે, તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાતું નથી. સારા નેતા કે સેનાપતિની કસોટી એ છે કે તે આ ઘર્ષણનો સામનો કેવી રીતે કરે છે, એને સ્વીકારીને કેવી રીતે આગળ વધે છે. આ જ વાસ્તવિકતા અને યોજના વચ્ચેનો તફાવત છે, જેને ક્લોઝવિટ્સ યુદ્ધનું ધુમ્મસ, ફોગ ઓફ વોર પણ કહે છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી આપણે કયા મુખ્ય સંદેશો તારવી શકીએ? મારા માટે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો તો એ જ છે કે ક્લોઝવિટ્સ માટે રાજનીતિની સર્વોચ્ચ પરિતા હતી. યુદ્ધ એ રાજનીતિનું સાધન છે, તેનાથી વિશેષ કંઈ નહીં. સૈન્ય કાર્યવાહી હંમેશા રાજકીય લક્ષ્યોને આધીન હોવી જોઈએ.
ચોક્કસ, એકદમ સાચી વાત. બીજો મુખ્ય સંદેશ એ છે કે યુદ્ધ એક અત્યંત જટિલ, અણધારી અને મુખ્યત્વે માનવીય ઘટના છે. તે કોઈ મશીન જેવી યાંત્રિક પ્રક્રિયા નથી. ત્રિમૂર્તિ અને ઘર્ષણ જેવા ખ્યાલો બતાવે છે કે યુદ્ધમાં તર્કની સાથે સાથે લાગણી, જુસ્સો, સહયોગ અને માનવીય નબળાઈઓ પણ એટલો જ, બલકે ક્યારેક વધુ મહત્વનો ભાગ ભજવે છે.
ત્રીજું, તેમની વિચારવાની દ્વંદ્વાત્મક પદ્ધતિ, એટલે કે વિરોધાભાસી ખ્યાલો, જેમ કે આદર્શ વી વાસ્તવિક યુદ્ધ, હુમલો વી સંરક્ષણ ને સાથે રાખીને સત્યની નજીક પહોંચવાનો પ્રયાસ કરવો, એ આપણને કોઈપણ જટિલ મુદ્દાના વિવિધ પાસા સમજવામાં મદદ કરે છે. એ કાળું કે ધોળું નહીં, પણ વચ્ચેના ગ્રે એરિયાને જોવાનું શીખવે છે.
ચોથું, ઐતિહાસિક સંદર્ભનું મહત્વ. ક્લોઝવિટ્સના વિચારો હવામાંથી નથી આવ્યા, પણ નેપોલિયનના યુદ્ધોના ઊંડા અભ્યાસ અને તેમના પોતાના અનુભવોમાંથી જન્મ્યા છે. તેઓ માને છે કે કોઈપણ સિદ્ધાંત ઇતિહાસના પાયા પર જ રચાવો જોઈએ, અનુભવ પર આધારિત હોવો જોઈએ.
અને આની સાથે પાંચમો મુદ્દો જોડાયેલો છે, ગેરસમજના જોખમો. જેમ માઇકલ હોવર્ડે બતાવ્યું કે કેવી રીતે ક્લોઝવિટ્સના વિચારોને જુદા જુદા લોકોએ પોતપોતાના એજન્ડા માટે તોડ્યા મરોડ્યા, આ દર્શાવે છે કે કોઈપણ ગહન વિચારને તેના સાચા સંદર્ભમાં સમજવો કેટલો જરૂરી છે, નહીં તો અર્થનો અનર્થ થઈ શકે.
બિલકુલ. અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો, જે ઘણીવાર ભૂલાઈ જાય છે, તે છે યુદ્ધના નૈતિક અને મનોવૈજ્ઞાનિક પાસા. ક્લોઝવિટ્સ હિંમત, ડર, થાક, નેતૃત્વની પ્રતિભા, આ બધા મોરલ ફોર્સીસ વિશે ખૂબ ચિંતિત હતા. એમના મતે આ પરિબળો ભૌતિક પરિબળો જેટલા જ મહત્વના છે. ઘર્ષણ પોતે પણ ઘણું ખરું માનસિક છે. યુદ્ધ આખરે તો માણસો દ્વારા, માણસો માટે અને માણસો પર લડાય છે.
ક્લોઝવિટ્સના કેટલાક વાક્યો એવા છે જે તેમના વિચારોનો નિચોડ આપે છે અને કદાચ આપણને યાદ રહી જાય.
હા, ચોક્કસ. પહેલું તો એ જ જેની આપણે વાત કરી. યુદ્ધ એ અન્ય માધ્યમો દ્વારા રાજનીતિનું વિસ્તરણ છે, અને આપણે સમજ્યા કે આ હિંસાનું લાયસન્સ નથી, પણ રાજકીય નિયંત્રણની આવશ્યકતા પર ભાર મૂકે છે. રાજનીતિ માર્ગદર્શક હોવી જોઈએ.
બીજું, યુદ્ધ એ આપણા દુશ્મનને આપણી ઈચ્છા મુજબ કરવા મજબૂર કરવા માટે બળનો ઉપયોગ છે. અહીં ભાર દુશ્મનની ઈચ્છાશક્તિ તોડવા પર છે, માત્ર ભૌતિક વિનાશ પર નહીં.
ત્રીજું, યુદ્ધ એક વિરોધાભાસી ત્રિમૂર્તિ છે, જેમાં લોકોનો જુસ્સો, હિંસા, સૈન્યની અનિશ્ચિતતા, સંયોગ અને સરકારનો તર્ક, નીતિ સામેલ છે. કોઈ પણ સંઘર્ષને સમજવા આ ત્રણેય પાસા જોવા જ પડે.
અને ચોથું, જે ઘર્ષણનો સાર છે અને મને બહુ ગમે છે, યુદ્ધમાં બધું સરળ છે, પણ સૌથી સરળ વસ્તુ પણ મુશ્કેલ છે. આ વાસ્તવિકતા અનિશ્ચિતતા અને આયોજનની મર્યાદાઓ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે.
આ વિચારો ખરેખર માત્ર યુદ્ધના મેદાન પૂરતા સીમિત નથી, એની અસર જીવનના બીજા ઘણા ક્ષેત્રોમાં પણ જોઈ શકાય છે.
હા, મને પણ એવું જ લાગે છે, જેમ કે વ્યવસાય અને કોર્પોરેટ જગતમાં.
બિલકુલ. કંપનીની રણનીતિ, સ્ટ્રેટેજી, તેના મુખ્ય ઉદ્દેશ્યો પોલિસી સાથે જોડાયેલી હોવી જોઈએ,
એ તો પાયાની વાત છે. માર્કેટમાં આવતા અણધાર્યા ફેરફારો, સ્પર્ધકોની નવી ચાલ, આંતરિક સમસ્યાઓ, આ બધું ઘર્ષણ છે. એનો સામનો કરવા માટે કંપનીઓએ લવચીક, સ્થિતિસ્થાપક બનવું પડે.
અને પેલું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર?
હા, સ્પર્ધકનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, એની મુખ્ય તાકાત ક્યાં છે એ ઓળખીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. અને વિજયના ચરમબિંદુનો ખ્યાલ યાદ અપાવે છે કે વધુ પડતું અંધાધૂંધ વિસ્તરણ જોખમી બની શકે છે, ક્યારે અટકવું એ પણ આવડવું જોઈએ.
રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તો આ સિદ્ધાંતો સીધા જ લાગુ પડે છે. કોઈપણ પગલું ભરતા પહેલાં, ભલે તે સૈન્ય હોય, આર્થિક હોય કે રાજદ્વારી, તેનો રાજકીય ઉદ્દેશ્ય સ્પષ્ટ હોવો જોઈએ અને એ પ્રાપ્ત કરવા યોગ્ય પણ હોવો જોઈએ. સાધનો અને સાધ્ય વચ્ચે તાલમેલ હોવો જોઈએ.
હા, ઘણીવાર લાંબા ચાલતા સંઘર્ષોમાં કદાચ આ રાજકીય સ્પષ્ટતાનો અભાવ અથવા બદલાતા ઉદ્દેશ્યો સમસ્યાનું મૂળ હોય છે. ત્રિમૂર્તિનો ઉપયોગ કરીને પણ કોઈપણ સંઘર્ષના મૂળમાં રહેલા લોકોના જુસ્સો, સૈન્ય ગતિવિધિ અને રાજકીય ગણતરીઓને અલગ પાડીને સમજી શકાય છે.
અને છેલ્લે કદાચ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અંગત જીવનમાં પણ?
ચોક્કસ, કોઈપણ પ્રોજેક્ટનો સ્પષ્ટ ઉદ્દેશ્ય, નીતિ નક્કી કરવો પડે. અણધારી સમસ્યાઓ, ઘર્ષણ માટે થોડો સમય અને બજેટ અલગ રાખવું પડે, જેને આપણે બફર કહીએ છીએ. અને અંગત જીવનમાં પણ જો આપણા લક્ષ્યો, નીતિ સ્પષ્ટ હોય અને રોજિંદા જીવનના નાના મોટા ઘર્ષણને સ્વીકારીને થોડા લચીલા બનીને આગળ વધીએ તો કદાચ વધુ શાંતિ અને સફળતા મળે.
તો આ સમગ્ર ચર્ચાનો સારાંશ શું? મારા માટે મુખ્ય વાત એ છે કે ક્લાઉઝવિટ્સને યુદ્ધના પ્રશંસક કે સૈન્યવાદી તરીકે જોવાને બદલે એક ગહન રાજકીય વાસ્તવવાદી તરીકે જોવા જોઈએ. તેઓ યુદ્ધને ટાળવા માટે નહીં પણ તેને સમજવા માટે લખી રહ્યા હતા, કારણ કે તે દુર્ભાગ્યે માનવ સમાજની એક વાસ્તવિકતા રહી છે.
અને મારા માટે તેમના ત્રિમૂર્તિ અને ખાસ કરીને ઘર્ષણ જેવા ખ્યાલોની આજે પણ અકબંધ પ્રસ્તુતતા બહુ મહત્વની છે. આજના જટિલ અને અનિશ્ચિત વિશ્વને સમજવા માટે આ ખ્યાલો ખૂબ ખૂબ ઉપયોગી છે. તેઓ આપણને યાદ અપાવે છે કે દુનિયા સીધી સાદી નથી અને સરળ જવાબો ઘણીવાર ભ્રામક હોય છે, અધૂરા હોય છે. અને હા, માઇકલ હોવર્ડનો આભાર માનવો પડે કે તેમણે ક્લાઉઝવિટ્સના આ ગહન અને ક્યારેક અઘરા વિચારોને આપણા માટે વધુ સુલભ બનાવ્યા અને તેમના સાવધાની અને સંયમના મૂળ સંદેશને ફરીથી સ્થાપિત કર્યો.
ક્લાઉઝવિટ્સ આપણને વિવેચનાત્મક રીતે વિચારવા પ્રેરે છે, સપાટી પર જે દેખાય છે તેનાથી ઊંડા ઉતરવા માટે. આજની ચર્ચા પછી એક વિચાર જે મારા મનમાં ઘૂમરાયા કરે છે તે એ છે કે ભરે ગમે તેટલી શક્તિ હોય, ગમે તેટલી તૈયારી હોય, પણ જો સ્પષ્ટ ઉદ્દેશ્ય, ગોલ અને તે ઉદ્દેશ્યને અનુરૂપ ભૂમિકા, રોલ નક્કી ન હોય તો મોટામાં મોટો પ્રયાસ પણ કદાચ નિરર્થક સાબિત થઈ શકે છે. શક્તિ મહત્વની છે એમાં ના નહીં, પણ દિશા વિનાની શક્તિ ક્યાં લઈ જશે તે કહેવું ખરેખર મુશ્કેલ છે.
વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.